समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકાર પૂરો કર્યો છે અને કર્તા કર્મ અધિકાર નું રિવિઝન આપણે કરી રહ્યા છીએ. આજે ગાથા 137 થી 140 માં જે વાત છે એને આપણે પુનરાવર્તન તરીકે લઈશું. ગઈ વખતે આપણે જે વાત કરી એના અનુસંધાનમાં જ આખી આગળ વાત આવે છે. પૂતગળ અને જીવ વિશે આપણે જે વાત કરી એમાં પૂતગળ દ્રવ્યથી જીવ દ્રવ્ય જુદું છે એ વાત લીધી, પૂતગળના પરિણમન અને જીવના પરિણમન જુદા જુદા થાય છે એ વાત પણ લીધી, અને કર્મની અપેક્ષાએ આપણે એ વાત પણ લીધી કે જ્યારે કર્મ બંધાય છે ત્યારે એને વિકારી ભાવ જીવને થાય છે, તો એ વિકારી ભાવ થવા એ જીવમાં થાય છે ત્યારે એ સ્વતંત્ર રીતે જીવને થાય છે. એમાં ભલે આપણે એમ કહીએ કે નિમિત્ત તરીકે કર્મના ઉદય છે, પણ કર્મના ઉદય છે એ પણ સ્વતંત્ર છે, અને જીવને વિકારી ભાવ થવા, રાગ દ્વેષના ભાવ થવા, એવા પરિણામ થવા એ પણ સ્વતંત્ર છે. અને એ જ વખતે એ રાગ દ્વેષના ભાવ થાય છે, વિકારી પરિણામ થાય છે, એ જીવના છે, એનું નિમિત્ત પામીને નવા કારમણ્ય રજકણો એ કર્મરૂપે બંધાય છે, જળકર્મ રૂપે બંધાય છે. તો એ ત્રીજી વસ્તુ, તો એ પણ સ્વતંત્ર રીતે થાય છે, એમાં પણ કંઈ જીવના ભાવ એને કંઈ કરે છે, જીવ કંઈ કરે છે એમ નથી. કર્તા કર્મપણાની વાત છે એમાં જીવ કંઈ કર્મનો કરતા છે એમ નથી, કે જે કર્મ છે એ જીવના ભાવના કરતા છે એમ નથી. આ મુખ્ય તાત્પર્ય, સૌથી વધુમાં વધુ સમજવા જેવી વાત, સિદ્ધાંતની વાત જો કંઈ પણ હોય તો એટલી જ છે કે જીવ ખરેખર કર્મનો કરતા નથી, જળકર્મનો કરતા નથી. એટલે જળકર્મનો કરતા નથી ત્યાં સુધીની વાત કરી, એટલે એમાં બાકી બીજું બધું સમજી લેવાનું કે જીવ કોઈ પણ જળના કાર્યો કરતો નથી. કોઈ પણ પ્રકારના જળ જે ચેતન નથી એના કોઈ પણ કાર્યો જીવ કરતો નથી. અને છેલ્લે એટલે સુધી વાત લાવી કે આ જે કર્મ બંધાય છે, દ્રવ્ય કર્મ બંધાય છે, એ પણ જીવ બાંધતો નથી. અને એ જ પ્રમાણે જીવની અંદર કોઈ આવીને કંઈ કરતું નથી એમ સમજાવવું છે. એટલે સુધી તર્ક દ્વારા સમજાવી દીધું કે જીવને જે રાગ દ્વેષના વિકારી પરિણામ થાય છે એમાં બીજું કંઈ કોઈ કરતા નથી, મદદરૂપ નથી, સહાયક નથી, સાધન નથી. જીવને વિકારી પરિણામ થવા એ જીવને પોતાને કારણે થાય છે. એ વખતનું જીવનું ઉપાદાન અશુદ્ધ છે, એ વખતે જીવને પ્રમાદ વર્તે છે, અજ્ઞાન વર્તે છે, મિથ્યાત્વ છે, તો એવા ભાવ થાય છે. અને એ ભાવનો એ કરતા થાય છે, પછી એ ભાવનું નિમિત્ત પામીને જળકર્મ બંધાય તો ભલે બંધાય, પણ એથી જીવને એમાં કંઈ કરવાપણું છે, કરતાપણું છે એમ બિલકુલ નથી. આ પરિણામની સ્વતંત્રતાની વાત છે એને તર્ક દ્વારા ખૂબ સારી રીતે સમજાવી છે. કુનકુંદાચાર્ય ભગવાને ગાથામાં સરસ રીતે સમજણ પાડી છે આપણને, અને એમાં જેવા ભાવ છે એવા ભાવને અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહાર કાઢ્યા છે. અને આપણા બધાના સદભાગ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એ આપણને ખૂબ વિસ્તારથી સમજાવ્યું અને એનું તાત્પર્ય પણ સમજાવ્યું છે. જીવથી જુદા જ પૂતગળ દ્રવ્યના પરિણામ છે. પૂતગળ કર્મ બંધાય છે તો તેમાં જીવ અને પૂતગળ એ બંને ભેગા મળીને તે કાર્ય કરે છે એમ બિલકુલ નથી. કોઈને એમ લાગે કે જીવ એમાં કંઈક કરે છે અને જીવ કર્મ બાંધે છે એમ તમે ન માનતા હો તો એમ રાખીએ કે પૂતગળને બંને ભેગા થઈને કરે. આખું કાર્ય તો પૂતગળનું જ છે પણ તોય હજી એને જીવને અંદર જોડવો છે. એને મનમાં એમ છે કે જીવ કર્મ નથી બાંધતો તો પછી શું થશે. પણ આખી વાત સમજવાની છે અને એ આજે આજના છેલ્લા સ્વાધ્યાયમાં આપણે એટલે આ રિવિઝનના છેલ્લા સ્વાધ્યાયમાં આપણે બરાબર સમજવાનું છે. જો એમ થતું હોય એમ એટલે કે જીવ અને પૂતગળ બે ભેગા મળી અને એ કર્મ બંધાતું હોય એટલે કે પૂતગળ દ્રવ્ય એ કર્મ પણ પરિણમતું હોય બે ભેગા થઈને તો પછી એમાં એમ પણ થાય કે જીવને પણ કર્મપણે પણ થવાનો વખત આવે. એકલું પૂતગળ જ કર્મપણે થાય એવું શા માટે? તો પછી જીવને પણ થવું પડે, બંને એ કર્મપણે થવું પડે. બહુ સરસ દલીલ કરી છે એમાં. પણ એવું તો બનતું નથી, એવું તો બનતું નથી કે જીવ કર્મપણે થતો નથી પણ પેલું પૂતગળ છે એ જ કર્મપણે થાય છે. જે કારણે રજકણો છે એના સ્કંધ બની અને એ કોઈ કર્મની પ્રકૃતિ રૂપે એ બંધાય છે. એટલે જળ કર્મ છે એ બંધાય છે. એટલે જીવ અને બે ભેગા થઈને જો થાય તો પછી બંનેને કર્મ પણ થવાનો વખત આવે. પણ તેમ તો બનતું નથી. જીવ તો જેવો છે તેવો જીવ જ રહે છે અને પૂતગળ જ કર્મરૂપે થાય છે, કર્મરૂપે બંધાય છે. કારણે રજકોણ ગણો છે એ જ કર્મરૂપ થાય છે. જીવના ભાવ અજ્ઞાન અવસ્થામાં જેવા છે, જીવના ભાવ અજ્ઞાન અવસ્થામાં જેવા છે તેવા જીવના પરિણામ હોવા છતાં, જેવા ભાવ છે એવા જીવના પરિણામ આપણે કહીએ કે રાગવેશના ભાવ છે તો એના પરિણામ રાગવેશ પ્રમાણે થાય છે. એવું થતું હોવા છતાં એ જડ કર્મથી તો જુદા જ છે. જીવના ભાવ બરાબર રાગવેશના થયા છે એટલે પરિણામ પણ એવા રાગવેશના થાય છે, છતાંય એ પરિણામ પણ એક જળરૂપ નથી થતા અને એ પેલા જળ કર્મના બંધ છે એનાથી તો જુદા જ છે. એટલે જીવના પરિણામ જળરૂપે થતા નથી. જીવના અજ્ઞાન અવસ્થામાં થતા પરિણામનું નિમિત્ત પામીને પેલા પૂતગળો છે એ જળ કર્મરૂપે થાય છે ત્યારે જીવના પરિણામ અને પૂતગળના પરિણામ બંને જુદા જુદા છે. જ્યારે કર્મ બંધાય છે ત્યારે પણ જીવના પરિણામ રાગદ્વેષના જ છે અને પેલા જળ કર્મના પરિણામ એ કર્મરૂપે બંધાવાના છે. પૂતગળના પરિણામ જીવથી જુદા છે અને જીવના પરિણામ છે એ પૂતગળના પરિણામથી જુદા છે. બંને પરિણામો સ્વતંત્ર છે, બંનેને એકબીજા સાથે કરતા કર્મ ભાવ છે નહીં. હવે જીવની વાત લીધી એમાં આગળ પણ વાત છે કે આ વાત બંનેના પરિણામ જુદા જુદા છે એ વાતને વધારે સમજાવવા માટે કહે છે કે તેવી રીતે જીવના પરિણામ, આપણે પૂતગળના પરિણામની મુખ્યતાથી વાત કરી એટલે જળ કર્મની મુખ્યતાથી વાત કરી, હવે અહીંયા કહેવું છે કે તેવી રીતે જીવના પરિણામ જે રાગાદિ રૂપે થાય છે એવા, એટલે અજ્ઞાન અવસ્થામાં જીવના પરિણામ રાગાદિ રૂપે થયા તો ત્યારે આપણે એમ કહીએ છીએ કે કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. એટલે કર્મનો ઉદય નિમિત્ત છે એટલે આપણને મનમાં એમ લાગે છે કે કર્મનો ઉદય કંઈક કરે છે એટલે જીવને આવા પરિણામ થાય છે. કર્મનો ઉદય જીવના પરિણામ કરતો નથી કે કરાવતો નથી. વળી એમ પણ નથી કે કર્મનો ઉદય અને જીવ બે ભેગા મળીને રાગ કરે, એમ પણ નથી. કર્મનો ઉદય અને જીવ બે ભેગા મળી અને પછી એ રાગાદિના પરિણામ થાય, ના એમ પણ એ રાગાદિના પરિણામ થાય એ જીવના જ પરિણામ છે, એમાં પેલા કર્મના ઉદયે કંઈ કરવા પડવું છે નહીં. એટલે કે કર્મના ઉદય અને જીવ બે ભેગા મળીને એવા રાગાદી પરિણામ કરાવે જો એમ માનવામાં આવે તો એવા પરિણામ જીવને પણ થવા જોઈએ અને પેલા પૂતગળને પણ થવા જોઈએ. પણ પૂતગળને તો થતા નથી, પૂતગળને તો એવા કઈ રાગાદી પરિણામ થતા નથી, જીવને જ થાય છે. એટલે એનો અર્થ છે કે એ પરિણામ માત્ર જીવના છે, એમાં જીવ અને કર્મના ઉદય બે ભેગા મળીને કંઈ કરે છે એમ બિલકુલ નથી. માત્ર એ રાગાદીના પરિણામ છે તે જીવના જ છે અને એમાં જે કર્મના ઉદય છે એને કંઈ કરવા પણ નથી. એટલે આ જીવના પરિણામની વાત લીધી, પહેલા આપણે પૂતગળના પરિણામની વાત લીધી. આ રીતે પૂતગળ કર્મના ઉદયથી જીવના જે રાગાદી પરિણામ છે તે જુદા જ છે. એટલે બંને વાત આવી કે જે કર્મ બંધાય છે એ ભૂતગળનું કર્મ એને કારણે બંધાય છે, એટલે એ પરિણામોથી જીવના રાગાદીના પરિણામ જુદા છે, એટલે જીવને એમાં કંઈ કરવા પણ નથી. તો પછી એમ થાય છે કે પછી જીવ કર્મથી બંધાયો નથી, જીવ કર્મથી બંધાતો નથી. પ્રશ્ન એવો થઈ જાય કે તો પછી જીવને કર્મ નથી બંધાતા. એની સ્પષ્ટતા બહુ સરસ રીતે કરી છે, તર્ક દ્વારા બહુ સરસ રીતે સમજાવ્યું છે. તર્ક કરતા જે દ્રષ્ટિકોણ છે એના દ્વારા વધારે સારી રીતે સમજાવ્યું છે એમ કહેવાય. આમાં તર્ક ઓછો પણ દ્રષ્ટિકોણ જે છે એની વાત લીધી છે કે જીવમાં કર્મ જીવના પ્રદેશો સાથે બંધાયેલું સ્પર્શાયેલું છે. જીવની અંદર કર્મ, આ જળ કર્મની વાત લીધી, એ જળ કર્મ છે એ જીવના પ્રદેશ સાથે બંધાયેલું છે અથવા સ્પર્શાયેલું છે. એવો વ્યવહાર નયનો પક્ષ છે. એટલે કે વ્યવહારથી એમ કહેવામાં આવે કે જીવ સાથે કર્મ બંધાયેલું છે, એટલે કે જીવના પ્રદેશો સાથે કર્મ બંધાયેલું છે અને સ્પર્શાયેલું છે એ વ્યવહાર નયથી કહેવામાં આવે. એટલે એ વ્યવહાર નયનો પક્ષ છે, એ વ્યવહાર નયનું કથન છે. અને જીવમાં કર્મ બંધાયેલું કે સ્પર્શાયેલું નથી, એટલે કે કર્મનું બદ્ધપણું નથી, કર્મનું સ્પર્શપણું પણ નથી. અબદ્ધ અસ્પર્શ કર્મ છે તે જીવ સાથે અબદ્ધ છે, અસ્પર્શ છે. એટલે જીવની અંદર કર્મ બંધાયેલું પણ નથી કે એ કર્મ જીવને સ્પર્શતું પણ નથી. એવો નિશ્ચય નયનો પક્ષ છે, એવું શુદ્ધ નયનું કથન છે. એટલે જીવ અને પૂતગળ કર્મના એકપણાથી એટલે કે પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો આપણને એમ લાગે છે કે એ વખતે જીવ અને પૂતગળ કર્મ એ બંનેની વચ્ચે ભિન્નતા નથી. જ્યારે પર્યાય દ્રષ્ટિથી જોઈએ ત્યારે આપણને જીવની એ દશા દેખાય છે કે જેમાં કર્મ સાથે રહ્યું છે. એટલે એ પર્યાય નહીંથી વિચાર કરીએ, પર્યાય દ્રષ્ટિથી જોઈએ તો જીવ અને પૂતગળ કર્મ એ બંનેનું એકપણું છે. એટલે પર્યાય દ્રષ્ટિથી જોતા તે કાળે, જ્યારે છે તે કાળની વાત છે, તે કાળે જીવ અને પૂતગળ કર્મ એ બંનેની વચ્ચે ભિન્નતાનો અભાવ છે, એટલે કે એકરૂપતા દેખાય છે. પણ તો એ કાળે, એ જ્યારે છે ત્યારની વાત છે, જ્યારે એ કર્મ છે ત્યારે. સિદ્ધ ભગવાનને ક્યાં કર્મ છે? તો એમને તો એ છે જ નહીં. એટલે એનો અર્થ એ થયો કે આ વાત જે કહેવામાં આવી, જે પર્યાય દ્રષ્ટિથી જોતા જે વાત કહેવામાં આવી એ ક્ષણિક છે, એ કાળ પૂરતી છે અને એ શાશ્વત વસ્તુ નથી અને એ કાયમ એ પ્રમાણે કંઈ એવી દશા રહેતી પણ નથી. એટલે પર્યાયથી જ્યારે જોઈએ છીએ તે વખતે આપણને એમ લાગે છે કે એ જીવ સાથે કર્મ બંધાયેલા છે અને કર્મ સ્પર્શાયેલું છે. આ પર્યાય દ્રષ્ટિ છે અને તે સમયની અવસ્થા છે, આ શાશ્વત અવસ્થા નથી. તેથી વ્યવહારથી એમ કહેવાય કે જીવ પૂતગળ કર્મથી બદ્ધ છે, બંધાયેલો છે, સ્પર્શાયેલો છે, એટલે એમ વ્યવહારથી કહેવાય. પરંતુ જીવ અને પૂતગળ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ, દ્રવ્યનો વિચાર કરીએ તો સ્પષ્ટ છે કે બે દ્રવ્ય જુદા છે. દ્રવ્યપણાથી જોતા એનો અર્થ એ થયો કે દ્રવ્ય દ્રષ્ટિથી, કે આ દ્રવ્ય અને આ દ્રવ્ય એમ જો વિચાર કરીએ તો જીવ દ્રવ્ય જુદું છે અને પેલું જળ કર્મ છે એ પૂતગળ એ જુદું છે, એટલે બંને દ્રવ્યો ભિન્ન જુદા છે, એમાં તો કોઈ શંકા નથી. એટલે પૂતગળ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા જીવ અને પૂતગળ કર્મ એ બંને બે જુદી જુદી વસ્તુ થઈને, એટલે અનેકપણું થયું. જીવ છે અને પૂતગળ છે એ એક નહીં, પણ એ દ્રવ્ય અપેક્ષાથી જોઈએ છીએ તો અનેક છે. તો એવા અનેકપણાથી એને જોવામાં આવે, એટલે દ્રવ્ય પણાથી જોવામાં આવે તો એમાં અનેકપણું દેખાય, એટલે એક કરતા વધારે દેખાય છે. એટલે જીવ અને પૂતગળ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા બંને દ્રવ્યો ભિન્ન છે, જુદા છે. જીવમાં કર્મ અબદ્ધ છે, અસ્પર્શાયેલ છે. જીવમાં કર્મ બંધાયેલું નથી ને કે સ્પર્શાયેલું પણ નથી. આ દ્રષ્ટિકોણ કોનો છે? એ દ્રવ્ય અપેક્ષાએ કરેલો દ્રષ્ટિકોણ છે, એ શુદ્ધ નિશ્ચયને છે. હવે આ વ્યવહારને અને શુદ્ધ નિશ્ચયને આ બધી વાત કરી, બધા દ્રષ્ટિકોણ એની વાત કર્યા પછીથી આચાર્ય ભગવાન કહે છે કે પ્રભુ, આત્મા તો આવા નય પક્ષોથી જુદો છે. જે આત્મા બંને નય પક્ષને ઓળંગી ગયો છે, અતિક્રમી ગયો છે, તે જ સમયસાર છે, એટલે તે જ શુદ્ધ આત્મા છે. એને કોઈ નય પક્ષ રહેતા નથી, એવો ભગવાન આત્મા છે. જીવમાં કર્મબદ્ધ છે એટલે કે બંધાયેલા છે એવો એક વિકલ્પ લઈએ, અને બીજો કે જીવમાં કર્મ અબદ્ધ છે એટલે બંધાયેલા નથી એવો વિકલ્પ, એ બંને નય પક્ષ છે. અને જે આત્મા આવા વિકલ્પો અને નય પક્ષોને અતિક્રમી જાય, ઓળંગી જાય છે, તે જ વિજ્ઞાન ઘન સ્વરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. જો વિજ્ઞાન ઘન સ્વભાવ એટલે જ્ઞાનમાં ઠરતા જવાનો સ્વભાવ, વિજ્ઞાન ઘન સ્વભાવ એટલે જ્ઞાનમાં ઠરવાનો સ્વભાવ છે. આત્મા વિજ્ઞાન ઘન થયો છે એમ જયારે આપણે કહીએ તો એનો અર્થ એવો થાય કે આત્મા જ્ઞાનમાં ઠર્યો છે, આત્મા જ્ઞાનમાં ઠર્યો છે. જે આત્મા વિકલ્પ રહિત થાય છે તે જ જ્ઞાનમાં એટલે કે સ્વરૂપમાં ઠરે છે. જ્ઞાનમાં ઠરે છે એમ કહીએ કે સ્વરૂપમાં ઠરે છે, બંનેનો અર્થ તો એક જ છે. એટલે આ વિકલ્પો અને અતિક્રમી જઈને, નય પક્ષોને અતિક્રમી જઈને જે આત્મા માત્ર પોતે પોતાના જ્ઞાનમાં ઠરે છે એ વિજ્ઞાન ઘન થયો છે. અને એવો વિજ્ઞાન ઘન થયો છે એ જ સમયસાર છે, શુદ્ધ આત્મા છે, અને એવો જ અનુભવ છે, એવો જ અનુભવ છે. નય પક્ષ છે એ તો વિકલ્પ છે અને એ તો અટકવાનું સ્થાન છે. જે નય પક્ષના વિકલ્પને ત્યાગીને વિજ્ઞાન ઘન થાય છે એટલે કે જ્ઞાનમાં ઠરે છે, તે જ શુદ્ધ આત્મા સ્વરૂપનો અનુભવ કરે છે. પરંતુ જેને કોઈ પક્ષનો વિકલ્પ રહે છે તો તે અટકે છે, એ વિકલ્પમાં અટકે છે, સ્વરૂપમાં જતો નથી, અનુભવ કરતો નથી. નય પક્ષને પકડવો એ તો રાગ છે. કોઈ પણ એક નય પક્ષને પકડીને રહેવું, કોઈ પણ એક વિકલ્પ સાથે જ રહેવું એ તો રાગ છે. તેથી નય પક્ષના વિકલ્પને છોડવાની ભાવના જે ભાવે છે તે જ સાચો પુરુષાર્થ કરે છે, અને એવો પુરુષાર્થ કરનાર પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. વ્યવહાર નયના પક્ષને તો શરૂઆતથી જ ગૌણ કરી અને આચાર્ય ભગવાને છોડાયો છે, એ તો શરૂઆતમાં જ વાત કરી દીધી. પહેલેથી જ વાત એ તો આવી છે કે ભાઈ આ વ્યવહાર નયના કથન છે અને આ નિશ્ચય નયના કથન છે, આ શુદ્ધ નયથી આ પ્રમાણે સ્વરૂપ છે અને વ્યવહારથી આ બધું કહેવામાં આવે છે. વ્યવહાર છે તે ઉપચારથી છે, અથવા તો ભેદ પાડીને કહેવામાં આવ્યું છે, અથવા તો ક્રમે ક્રમે કહેવામાં આવ્યું છે, આ બધું સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે પણ એ સત્યાર્થ નથી. 11મી ગાથામાં તો એને અભૂતાર્થ છે, જુઠ્ઠો છે એમ પણ કહ્યું, અને 12મી ગાથામાં એમ કહું કે જાણેલો પ્રયોજનવાન છે. એટલે વ્યવહાર નયનો પક્ષ જે છે એને હંમેશા ગૌણ કરી અને આચાર્ય ભગવાને છોડાયો છે કે ભાઈ એ વ્યવહાર નયથી જે વાત જે છે એને તું પકડીને બેસી રહીશ તો તને સાચી વસ્તુનું ભાન થશે જ નહીં. એટલે એને ગૌણ કરીને નિશ્ચયથી જે વાત કરવામાં આવી છે, જે સત્ય છે, જે પરમ સત્ય છે, એ જ વાતને સત્ય માની અને પુરુષાર્થ કરવાનો છે. પણ હવે તો અહીંયા તો આગળ વધીને એ નિશ્ચય નયના પક્ષને, એટલે કે જે વિકલ્પ છે, નિશ્ચય નય સાથે રહેલો જે વિકલ્પ, તે વિકલ્પને છોડીને એટલે કે સમગ્ર વિકલ્પોથી રહિત થઈ અને પોતાના સ્વરૂપમાં જવું એટલે અનુભૂતિ કરવી એ વાત છે. એટલે સમગ્ર વિકલ્પોને છોડીને એ સમયસાર થાય છે, સમયસાર થાય છે એટલે કે પોતે શુદ્ધ આત્મા તરીકે પરિણમી જાય છે. પણ ક્યારે? એ બધા વિકલ્પોથી રહિત થાય છે ત્યારે. હવે આ વિશે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 23 કળસ લખ્યા છે અને એ 23 કળસની અંદર પહેલા બે કળસ પછીથી 20 કળસની અંદર તો બધા વિકલ્પો જ સમજાવ્યા છે કે કેટલા કેટલા પ્રકારે વિકલ્પ થાય અને જીવ એમાંથી ઊંચો ન આવે અને દરેક પ્રકારના વિકલ્પો નિશ્ચયથી વ્યવહારથી એમ 20 કળસની અંદર સમજાવ્યા છે. એટલે આવા વિકલ્પમાં તો ક્યાંક ને ક્યાંક અટકવાનું થઈ જાય, એટલે એવું અટકવાનું ન થાય એટલા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કૃપા કરીને આપણને ખૂબ સમજાવ્યું છે કે ભાઈ જો બદ્ધ ને અબદ્ધ, મૂંડ અમૂંડ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કરતા અકર્તા, ભોગતા અભોગતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂળ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, શાંત એટલે સ અંત અને અનંત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ અવેદ, વાત અવાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. એ બે બે જોડકા લીધા, એમાં એક છે તે વ્યવહારથી છે અને એક છે તે નિશ્ચયથી છે. એમાંથી એકમાં પણ રોકાવા જેવું નથી, આ 40 વાતમાંથી એકમાં રોકાવા જેવું નથી, કહેવું તો એ છે. અને ઇત્યાદિ નયના પક્ષ છે, ઇત્યાદિ કહ્યું એટલે હજી બીજા ઘણા એ પ્રમાણે સમજી લઉં. નય પક્ષમાં તો કોઈ પાર નથી, કેટલાય જુદા જુદા નય દ્વારા આપણે વસ્તુના સ્વરૂપને સમજીએ, આ અપેક્ષાએ આમ છે ને આ અપેક્ષાએ આમ છે ને આ અપેક્ષાએ આમ છે, પ્રભુ પણ એમાં તું ક્યાં અટવાઈ ગયો, એ જાળમાં તું ક્યાં રોકાઈ રહ્યો, તારે જવું હતું આત્મામાં અને તું તો એ આત્મા સંબંધી નું વર્ણન લઈ અને એમાં રોકાઈ ગયો કે આ અપેક્ષાથી આમ થાય ને આ અપેક્ષાથી આમ થાય. એટલે આચાર્ય ભગવાન એ માટે કહે છે કે ભાઈ જો ચૈતન્યનો અનુભવ તું કરીશ તો તને સમજાશે કે સાચું શું સ્વરૂપ છે, અને એ વખતે તને કોઈ આ વિકલ્પો હશે જ નહીં. ચૈતન્યનો અનુભવ થતા એ સમસ્ત નય પક્ષ જે છે એ આખો ક્યાં ચાલ્યો જાય છે ખબર પડતી નથી, તરત જ એ અસ્ત થઈ જાય છે. બીજી રીતે કહીએ તો કે ચૈતન્યનો અનુભવ થતા સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે. આચાર્ય ભગવાને તો એવા શબ્દ મૂકી દીધા છે, અને હું જ્ઞાન પ્રકાશ છું એવો અનુભવ થાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો એને એ વખતે અનુભવ થાય છે. જેને સ્વરૂપનો અનુભવ થયો છે તે કેવા છે તે ગાથા 143માં સમજાયું છે. હવે 143મી ગાથા આપણે બહુ સરસ રીતે કરી છે, સૂક્ષ્મતાથી કરી છે, એમાં બે ભાગ પાડ્યા છે. 143મી ગાથામાં કેવળી ભગવાન સાથે એ તુલના કરી અને સમજાવ્યું છે કે એટલે તુલના કયા પ્રકારે કરી છે કે કેવળી ભગવાનનું જેવું સ્વરૂપ જે અપેક્ષાથી છે એ જ રીતે આ શ્રુતજ્ઞાની છે એનું પણ એની અપેક્ષાથી એવું જ સ્વરૂપ છે. કેવળી ભગવાનની સાથે જે તુલના કરી છે એ રીતે તુલના કરવામાં આવી છે. જેમ કેવળી ભગવાન સદા નય પક્ષના સ્વરૂપના સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટા છે, સાક્ષી ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ, માત્ર જાણનાર દેખનાર, એમાં કંઈક કરવાનો વિકલ્પ પણ ઉત્પન્ન ન થાય, કરવાનો ભાવ પણ ન હોય, કરવારૂપે પરિણમન પણ ન થાય, કોઈ કરવારૂપની ક્રિયા પણ ન હોય, એના પ્રત્યે ઉદાસીનતા હોય, એ દેખાય છે તો દેખાય છે, જણાય છે તો જણાય છે, જાણે છે માત્ર એને દેખવા રૂપે છે, એને જાણવા રૂપે છે. એટલે કેવળી ભગવાન સદા નય પક્ષના સ્વરૂપના સાક્ષી એટલે કે જ્ઞાતા દ્રષ્ટા છે. તેવી જ રીતે શ્રુત જ્ઞાની પણ જ્યારે બધા જ વિકલ્પોથી રહિત થાય એટલે સમસ્ત નય પક્ષોથી રહિત થાય અને શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે, સહિત શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો એવા જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી જાય વિકલ્પ વિનામ નિર્વિકલ્પ ધ્યાનમાં જયારે આ શ્રુત જ્ઞાની છે એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એ પણ જ્ઞાતા થઈ જાય છે, ત્યારે એ પણ જ્ઞાતા થાય છે. આ નય પક્ષ જે છે એના પણ એ જ્ઞાતા થઈ જાય છે. એ બધું જ્ઞેય છે, એ બધું જ્ઞેય થઈ જાય છે. હવે કોઈ પણ વસ્તુ જ્ઞેય તરીકે આપણે જાણીએ એનું જ્ઞાન થાય એથી કોઈ દોષ નથી આવતો. દોષ તો ક્યારે આવે છે કે એની સાથે જોડાઈએ તો દોષ આવે છે. આપણે એટલા માટે પેલું ચંપક નું ઉદાહરણ એક લીધું હતું, યાદ હોય તો બધાને, કે એ વાર્તા ફરીથી યાદ કરાવું, કેમ કે એ યાદ રાખવા જેવી વાત છે. કે એક પિતાને બે બાળકો હતા, એમાં એકનું નામ ચંપક હતું અને બીજાનું નામ ડાયો હતું, હોશિયાર હતું. એ ડાયો હતો ખરેખર. હવે ચંપક હતો જે એ મોટો છોકરો, એનો સ્વભાવ જ એવો હતો કે જ્યાં ને ત્યાં રોકાઈ રહેવાનો સ્વભાવ. એક વખત બહાર કંઈક ઘોંઘાટ થતો હતો, અવાજ થતો હતો, એટલે એના પિતાએ કહ્યું કે જો ને જરા ચંપક બહાર જઈને શું છે. હવે એને એટલું જાણવા માટે કહ્યું કે બહાર જઈને જો કે શેનો ઘોંઘાટ છે, માત્ર એને એટલું જ્ઞાન કરીને પાછા આવવાનું. એ ગયો બહાર, પણ એક કલાક થયો તો એ પાછો ના આવ્યો. એ દરમિયાનમાં એને બીજા દીકરાને કહ્યું કે બહાર જો ને, તો પેલા બહાર જોઈને આવી અને જે હતું એની વાત કરી. પણ પેલો એક કલાક પછી જયારે ચંપક પાછો આવ્યો ત્યારે એના હાલ કેવા હતા કે એના કપડા ફાટી ગયા હતા અને ક્યાંક તો લોહી નીકળ્યું હતું, માર ખાઈને આવ્યો હતો. એને પૂછ્યું કે આ શું, આવું કેમ, તને તો જોવા મોકલ્યો હતો ને. તો કે હા, હું જોવા ગયો હતો, પણ ત્યાં પછી એ એજ્યુકેશન ચાલતું હતું, એ લોકો નારા લગાવતા હતા, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. એટલે પણ હું એમાં જ ગયો અને એમાં પછી હું પણ જોડાયો, મેં પણ એમ કર્યું કે અમારી માંગે પૂરી કરો. પછી મેં આગળ ગયા તો પછી પોલીસે અમને દંડા માર્યા અને આ પછી આવું થયું. એના ફાધરે બિચારા બાપુજી કહે છે, અરે ભલા માણસ, તને મેં માત્ર જોવા જવાનું કહ્યું તું, જોવાને બદલે તું એમાં જોડાઈ ગયો. જવાનું કહ્યું, જોવા જઈ, જોઈને પાછો આવ, શું છે, માત્ર એટલું જાણવાનું કહ્યું તું, એના સ્થાને તું તો એમાં જોડાઈ ગયો. આ જોડાઈ ગયો તો માર ખાધો. આ જીવ અનાદિનો એ જ કાર્ય કરી રહ્યો છે. જે રાગ દ્વેષના ભાવ છે એને જોવા જોઈએ. એ જોવામાં કોઈ વાંધો નથી, પણ એમાં જોડાઈ જઈએ એ મોટો વાંધો છે. જોડાઈ કેમ જઈએ છીએ? અજ્ઞાનને કારણે જોડાઈ જઈએ છીએ. આપણે પેલું મોરનું ઉદાહરણ ફરીથી યાદ કરીએ કે મોટો અરીસો છે, એની સામે મોર છે, અને અરીસામાં મોર દેખાય છે તો પેલું બાળક છે એને એમ લાગે છે કે અરીસામાં મોર છે. બાળકને એમ લાગે, અબુદ્ધ છે એટલે એને એમ લાગે કે અરીસામાં મોર છે, અને એ અરીસામાં રહેલા મોર સાથે રમવાનો પ્રયત્ન કરે. પણ આપણને એવું નથી લાગતું, આપણે તો જાણીએ છીએ કે ના, મોર અરીસામાં નથી, મોર અરીસામાં નથી. એ અરીસામાં મોર દેખાય છે એ તો અરીસાની સ્વચ્છતાના પરિણામ છે, અરીસાની સ્વચ્છતાના પરિણામ છે. એ અરીસાની એવી સ્વચ્છતા છે જેને લીધે એ અંદર એ પ્રતિબિંબ દેખાય છે. અરીસો સ્વચ્છ ન હોત તો એ પ્રતિબિંબ એવું સ્વચ્છ પડત નહીં. એટલે આ જે કંઈ દેખાય છે, રાગ આદિ જે જણાય છે, એ ખરેખર તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એ રાગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પણ એટલા બધા સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે કેમ કે ઉપયોગ એટલો નિર્મળ છે, ઉપયોગની એટલી સ્વચ્છતા છે કે એની અંદર જે પ્રતિબિંબિત થાય છે એ જાણે કે એમાં આવી ગયા ન હોય એમ એને લાગે છે. એમ એને એટલે અજ્ઞાનીને લાગે છે, અબુદ્ધ છે એને લાગે છે, જે બાળક જેવો છે એને એમ લાગે છે કે એ મારામાં આવી ગયા. ઉપયોગમાં છે, ઉપયોગમાં છે એ ખરેખર તો એનામાં નથી, ઉપયોગમાં છે એ બહાર છે એટલે એના સ્વરૂપમાં નથી, એની અંદર ઘૂસ્યું નથી એના જ્ઞાનમાં, એમ કે અંદર આવી ગયું છે એમ નથી, માત્ર એ પ્રતિબિંબિત થાય છે. જો જ્ઞાન પ્રવાહની આખી પ્રોસેસ છે ને, પ્રક્રિયાનો વિચાર કરીએ તો એ ખરેખર તો એ પ્રતિબિંબિત થાય છે. જ્ઞેય આકાર થયું, જ્ઞાન આકાર થયું, આવું આપણે પ્રવચન સારમાં શીખી ગયા છીએ. એ વાતને બરાબર ફરીથી યાદ કરવા જેવી છે કે જે પ્રતિબિંબિત થાય છે, જે જ્ઞાન થાય છે, એને માત્ર આપણે જ્ઞાન તરીકે લઈએ એ બધા જ્ઞેય છે, અને આપણે એના જ્ઞાનના કરનારા છીએ, આપણે જ્ઞાનના કરતા છીએ. જીવનો જ્ઞાન સ્વભાવ છે અને જીવ એ જ્ઞાનનો કરવાવાળો કરતા છે, નહીં કે એ જ્ઞાનમાં જણાતા પદાર્થોની પર્યાય કરવાવાળો છે, એવું તો બિલકુલ નથી. જ્ઞાનમાં જે જણાય, રાગ જણાય તો રાગનો કરવાવાળો જીવ શા માટે થાય? જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એ રાગ આવ્યો છે તો રાગને જાણે છે, એમ નથી કે રાગનો એ કરતા થઈ જાય. રાગનું કર્તૃત્વ જ્ઞાનીને હોય નહીં, સમ્યક દ્રષ્ટિને જયારે અનુભવ થયો છે પોતાનું સ્વરૂપ અને પરને એ બરાબર જાણે છે, એને ભેદ જ્ઞાન છે. એટલે શું પોતાનું છે અને શું પ્રતિબિંબિત થયું છે એનું ભેદ એ બરાબર કરી શકે છે. જે જ્ઞાનમાં જણાય છે, જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞેયો છે ને એના જ્ઞેય અહીંયા પ્રતિબિંબિત થાય છે, એટલે એ રીતે જ્ઞાન છે તે જ્ઞેય આકાર થયું છે એમ કહેવામાં આવ્યું. પણ ત્યાં એ પેલા જ્ઞેયો અંદર તો ઘૂસતા નથી, આ વાત સમ્યક દ્રષ્ટિને બરાબર સ્પષ્ટ છે. એને એ વારે વારે યાદ કરવાની પણ જરૂર પડતી નથી કે એ બધું મારાથી જુદું છે, માત્ર જણાય છે. અરીસામાં જેટલા પ્રતિબિંબ પડે એ ગમે તે પ્રકારના હોય, સામે ગંદુ પડ્યું હોય તો ગંદાનું ગંદુ પ્રતિબિંબ પણ પડે, પણ એથી કરીને અરીસો મેલો થાય છે? અરીસો મેલો નથી થતો. આ વાતને પણ બહુ સરસ રીતે પકડવા જેવી છે કે અરીસાની સામે ગમે તેટલી ગંદકી કરો તમે, છતાંય અરીસામાં કોઈ મલિનતા વ્યાપતી નથી. અરીસામાં દેખાય, પ્રતિબિંબિત થાય, છતાંય અરીસામાં મલિનતા વ્યાપતી નથી. એટલે જ્ઞાનની અંદર આપણને ગમે તે મલિનતા દેખાતી હોય, રાગ દેખાતા હોય, દ્વેષ દેખાતા હોય, છતાં પણ એ બહાર છે, એ બહાર છે, એના જ્ઞાતા દ્રષ્ટા થવા જેવું છે. અને ખરેખર એમ જ છે કે એ જ્ઞાનની પર્યાયમાં કેટલું પ્રતિબિંબિત થયું છે, જાત જાતનું પ્રતિબિંબિત થયું છે, જાત જાતના એને ભાવ કર્યા છે, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા છે, વિકારી ભાવ કર્યા છે, અને એ બધું એને જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે, છતાંય એના સ્વરૂપની અંદર તો ઘૂસ્યું નથી, આત્મામાં તો એ ગયું નથી. એટલે જે છે તે બહાર જ છે એ વાત જ્ઞાની બરાબર સમજે છે. એટલે એવા શ્રુત જ્ઞાનીને પણ કેવડી ભગવાનની જેમ એને પણ એનું જ્ઞાતા દ્રષ્ટા પણ જ છે કે જયારે એ બધા વિકલ્પોથી રહિત થયો છે, નય પક્ષના સ્વરૂપને બરાબર સમજી અને એનાથી એ રહિત થયો છે, ત્યારે એ શ્રુત જ્ઞાની પણ એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એ વખતે એને એ પોતે જ્ઞાતા સ્વરૂપે જ પરિણમે છે. નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ છે ત્યારે શ્રુત જ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવા જ હોય છે. આ સિદ્ધાંતની વાત છે, બહુ મહત્વની વાત છે કે નય પક્ષને છોડીને, બધા વિકલ્પોને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં પણ એ નય પક્ષને છોડતા પહેલા વસ્તુ સ્વરૂપને એ સમજ્યો છે અને પછી માત્ર એને જાણે જ છે. એની સાથે જે દેખાય છે એની સાથે જેમ પેલો જોડાતો નથી, એ રીતે આ નય છે એના વિકલ્પો છે તો વિકલ્પો સાથે જોડાઈને રહેતો નથી, અટકતો નથી, ત્યારે એ વિકલ્પો રહિત થયો છે. એ વખતે એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે એમ એ જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે કેવળી ભગવાનની માફક એ વિતરાગ જેવો જ છે. નિર્વિકલ્પ અનુભવના કાળે એવો કોઈ વિકલ્પ પણ હોતો નથી કે મને અનુભવ થાય છે અથવા તો હું દ્રષ્ટા જ્ઞાતા છું, એવો પણ વિકલ્પ હોતો નથી. અનુભૂતિના કાળે હું અનુભવું છું એવો પણ વિકલ્પ હોતો નથી. નિર્વિકલ્પ અનુભૂતિ આ રીતે થાય છે. બહુ સરસ વાત મૂકી છે અહીંયા કે પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય થાય છે, એ નિર્ણય કરે છે. જે જ્ઞાન આગમમાંથી પ્રાપ્ત થાય છે એ જ્ઞાન સાચું છે, કેમ કે આગમમાં એ દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે. એટલે બીજે ક્યાંયથી કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એ સાચું નથી. એટલે અહીંયા આગમની વાત લીધી છે. આગમ દ્વારા જ્ઞાન થાય એ દ્રવ્યશ્રુત છે, પણ એને અવગ્રહ યા અવાય એને ધારણા સુધી એ લઈ જાય છે, એને એમાં દ્રઢતા થાય છે. જેમ દ્રવ્યશ્રુત જે રીતે છે એમ જ એને સમજે છે અને એમાં એ દ્રઢતા કરે છે. એટલે પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય કરે છે કે ના, આ ભગવાન આત્મા આવો હોવો જ જોઈએ, સિદ્ધ સમાન છે તો સિદ્ધ સમાન જ છે. કેવળી ભગવાનના જ્ઞાનમાં આત્મા શુદ્ધ દેખાયો છે તો શુદ્ધ જ છે, પછી એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તર્ક દ્વારા એને જે કંઈ આશંકાઓ થાય છે એના જવાબો એ પ્રાપ્ત કરે છે અને એનો નિર્ણય પાકો થાય છે. એટલે સૌથી પહેલી વાત તો આ થાય કે શાસ્ત્રનો અભ્યાસ કરે. શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના એ આગમનું જ્ઞાન એને થશે કેવી રીતે, અને એ જ્ઞાનમાં એને કરવાનું શું છે? બીજું બધું કઈ જ્ઞાન નથી કરવાનું, પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાનું છે. સ્વરૂપ કેવું છે અને એમ સમજીને સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. છ દ્રવ્યનો જેમ છે તેમ એને નિર્ણય કરવાનો છે, નવ તત્વનો જેમ છે તેમ એને નિર્ણય કરવાનો છે. આ બધું સાચા દેવગુરુ અને શાસ્ત્રના નિમિત્તે થશે. એટલે આગમથી જ્ઞાન સ્વરૂપ આત્માનો નિર્ણય કરે એ સૌથી પહેલી વાત છે. પછી મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દઈને, એટલે શું કે મતિ જ્ઞાન છે જે ઇન્દ્રિયો દ્વારા જે થતું હતું, જે વાંચતો હતો અને એ જે રીતે જ્ઞાન થતું હતું, અને એને જાણનારું એ શ્રુત જ્ઞાન છે કે જે એને મતિ જ્ઞાન થાય છે તો એના અર્થો કરનારું શ્રુત જ્ઞાન છે. તો એ મતિ જ્ઞાન અને અર્થો કરનારું શ્રુત જ્ઞાન એ બંનેને મટાડી દઈને અથવા તો એને બંનેને મેળવી દઈને અથવા તો એને સીમામાં બાંધી દઈને, એનો અર્થ એ થયો કે જે મતિ જ્ઞાન જે દ્રવ્ય શ્રુતમાંથી જે થતું હતું એમાં પછી શ્રુત જ્ઞાન રૂપે એને વિકલ્પ વગેરે હતા, નયના પક્ષો હતા, એ બધાને સીમામાં રાખી દઈને, એટલે કે હવે એનું લક્ષ્ય નહીં કરીને. બીજી રીતે કહીએ તો એ શ્રુત જ્ઞાન રૂપી નય વિકલ્પોને મટાડી દઈને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો. અખંડ વસ્તુ છે. જો નયની વાત કરી હતી અથવા તો દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કર્યો ત્યારે સમજાવવામાં આવ્યું હતું, ત્યારે તો ભેદ કરીને સમજાવવામાં આવ્યું હતું, ક્રમે કેટલીક વસ્તુ સમજાવવામાં આવી હતી. હવે એ બધું કંઈ નથી, હવે એ બધાને એણે મટાડી દીધું. એ જાણવું હતું ત્યારે જાણ્યું, ત્યારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે છે એ જાણ્યું, એ વખતે એ રીતે વિકલ્પ પણ થયા, નય દ્વારા એ સમજ્યો પણ કરો, એ બધું બરાબર. પણ હવે સમજ્યા પછીથી જે કરવાનું છે, જેને માટે એ સમજ્યો છે એને ભૂલી જશે તો ક્યાંથી ચાલશે? એ સમજ્યો છે એને માટે, સ્વરૂપનો અનુભવ કરવા માટે એ સ્વરૂપને સમજ્યો છે, તો એ ન કરે ને આખી જિંદગી માત્ર વાંચ્યા કરે, વિકલ્પો કર્યા કરે, આ નહીંથી આ, આમ ના નહીંથી આમ, અને બધા વિસ્તાર કર્યા કરે, કર્યા કરે, પંડિતાઈ કર્યા કરે, તો એમાં એનો કઈ દાડો વળવાનો નથી. એટલે આચાર્ય ભગવાને કેટલી સરસ રીતે વાત કરી દીધી કે ભાઈ એ તું તારા જ્ઞાન જે છે એને તું હવે વિકલ્પ સહિત દશા છે તો એ વિકલ્પને ત્યાં બહાર રહેવા દે, અને ખરેખર તારું આત્માનું જે જ્ઞાન છે ને એને તું પ્રગટ કર, એ સાચું જ્ઞાન છે. તું વિકલ્પમાં રાચી રહીશ તો તને કંઈ થવાનું નથી. એટલે કહે છે કે મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નય વિકલ્પોને મટાડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, અને તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. બહુ સરસ વાત કરી. અને આ રીતે 144 ગાથા પૂરી થાય છે. એ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આખા કર્તાકર્મ અધિકારમાં જે વાત આવી છે એનું પુનરાવર્તન કરાવ્યું, અને સિદ્ધાંતોની વાત જે છે એ પછી કળશ રૂપે આપણને કહી છે કે દ્રવ્ય સ્વતંત્ર છે, દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતા છે નહીં, પૂદગળ છે તે પોતે પોતાના પરિણામનું જ કરતા છે, જીવ છે તે પોતે પોતાના પરિણામનો કરતા છે, પણ પરના પરિણામનો કરતા નથી, પૂદગળના પરિણામનો કરતા નથી. આ બધી વાત પછી એમને પછી આપણને કળશ રૂપે કહી છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે છેલ્લા કળશ 144 ગાથા પછી જે આપ્યા છે એ પણ રિવિઝન જ છે, એ પણ રિવિઝન જ છે. તો કર્તા કર્મ અધિકાર આ રીતે ખૂબ મહત્વનો છે, ફરી ફરીને વાંચવા જેવો છે, ફરી ફરીને એને વાંચવા કરતા એને આત્મસાત કરવા જેવો છે. હું તો એમ કહું કે વાંચ્યું બરાબર, સમજાઈ ગયું એટલે મૂકી નહીં દેવું, સમજાયા પછી જ આગળ વધવાનું છે. મોટાભાગે જે સ્વાધ્યાય કરે છે એ માત્ર સાંભળે છે, વાંચતા નથી. થોડાક એમાંથી આગળ વધ્યા છે કે જેઓ એ ફરીથી વાંચે છે, વાંચે છે અને સમજાઈ જાય છે, પછી એને મૂકી દે છે. ના, એમ નહીં, એને મૂકવાનું નથી, વાંચ્યા પછી સમજાયા પછીથી એના ઉપર વિચાર કરવાનો છે, એના ઉપર વિચાર કરવાનો છે કે આ રીતે સ્વરૂપ છે અને હું કઈ રીતે છું, મારે અને આ જે વાત આવી આ સિદ્ધાંતની વાતને કઈ સંબંધ ખરો કે નહીં, આ સિદ્ધાંત માત્ર બુકમાં કે મને પણ લાગુ પડે છે, આ આત્મા 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 બધું કર્યું એ ગિરીશભાઈ કહે છે ને કે અધ્યાય કરે ત્યાં સુધી આત્મા, અને પછી બુક બંધ કરે એટલે આત્મા બુકમાં, આત્મા બુકમાં પછી પોતે ભૂલી જાય બધું, એમ નહીં. આત્મા છે ને આત્માનું સ્વરૂપ આવું છે એમ જાણવા પછીથી એમ થવું જોઈએ કે આ મારા સ્વરૂપની વાત ચાલે છે, આ મારું સ્વરૂપ આવું છે, એવો નિર્ધાર નિર્ણય થવો જોઈએ. એટલે ગુરુદેવના પ્રવચનને આપણે જયારે સાંભળીએ ને ત્યારે જ્યાં જ્યાં ગુરુદેવ આત્મા બોલે એ જગ્યાએ એમ લેવાનું કે આ મારી વાત છે, અને ગુરુદેવ મને બરાબર મને ઉદ્દેશીને વાત કરે છે, મારી જ વાત કરે છે ને મને જ કહી રહ્યા છે, એવી રીતે આખું પ્રવચન તમે સાંભળો એમાં ઘણો લાભ થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ કર્તા કર્મ અધિકારનું રિવિઝન પણ અહીંયા પૂરું થાય છે, એટલે હવે સોમવારથી આપણે નવો અધિકાર શરૂ કરીશું. પુણ્ય પાપનો અધિકાર છે એ શરૂ કરીશું. અત્યારે જે વાત થઈ છે, અત્યાર સુધી જે વાત થઈ છે એ સંબંધી ખૂબ ફરીથી આ વીકેન્ડમાં સારી રીતે વિચાર કરો, વિચારી જવું, અને તમને કોઈક પ્રશ્ન એવો લાગે તો મારું એડ્રેસ તમને ખબર છે, ramesbhai@tattvatara.com તમે મને લખી શકો છો. તમે તમારો ફોન નંબર લખશો તો હું તમારો સામેથી કોન્ટેક્ટ કરી અને તમારી સાથે વાત કરીશ. તમારો પ્રશ્ન લખશો તો પણ ઠીક છે, અને પ્રશ્ન ન લખવો હોય અને માત્ર એમ જણાવશો ફોન નંબર લખીને કે મારે તમારી સાથે વાત કરવી છે તો પણ હું તમારો કોન્ટેક્ટ કરીશ. તમારો અનુકૂળ સમય, તમારો ફોન નંબર વગેરે લખશો તો જણાશે. તમે ઇમેલ ન કરતા હો, ઇમેલની ટેવ ન હોય તો તમે મને મેજિક જેકનો મારો અંદર ફોન નંબર આપેલો છે tattvatara.com પર, એ નંબર ઉપર વોઇસ મેલ કરશો તો પણ હું તમારો કોન્ટેક્ટ કરીશ અને આપણે સાથે બેસી અને જ્ઞાન વાર્તા કરીશું. એમાં મને ખૂબ લાભ થાય છે, તમને તો તમારા શંકાનું સમાધાન થવાના ચાન્સ છે, પણ મને તો જરૂરથી એમાં લાભ થશે. તમને કદાચ શંકાનું સમાધાન થાય, ન થાય, નહીં થાય તો આપણે કંઈક બીજી રીતે ગુરુદેવનું પ્રવચન સાથે બેસીને પણ સાંભળીશું. પણ જે અત્યાર સુધી અભ્યાસ થયો છે એને એળે ન જવા દેશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આપણે શુભધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે.